એવા સદગુરુને હું નિત્ય વંદન કરું છું, જેના સાનિધ્યથી મને આ ઔષધ મળશે. અને એ ઔષધ મળતા મારા જન્મ મરણના જે ફેરાનો જે રોગ છે એ મારા જન્મ મરણનો રોગ ટળી જશે. વારંવાર જન્મવું ને મરવું રે, તે માટે તો ભજન કરવું રે, મારા શ્રીની વાણી છે. વારંવાર જન્મ મરણના ચક્કરની અંદર ફરવું પડે એના કરતા લાવ ભજન કરું, જેથી હું કુમાર્ગેથી પાછો ગયું કુવિચારથી. મારી આડી અવળી ગતિને સ્થિર કરવા માટે ભજન કરું અને કહ્યું તે માટે ભજન કરું. તો આમ કલ્યાણદાસજીને અનુભવ થયો કે મહારાજ મારું પરમ હિત જોનાર છે અને આજ સુધી મારું પરમ હિત કર્યું છે, મને આ માર્ગે ચડાવ્યો છે અને મારું કલ્યાણ બાપજીના ગુરુ મહારાજના પ્રતાપથી થયું છે. અને એ પ્રતાપી સંત જો મને ન મળ્યા હોત તો મારું કલ્યાણ કેવી રીતે થાય, હું આ માર્ગે કેવી રીતે આગળ વધત. પણ એટલો બધો આનંદ ઉભરાયેલો છે કે કલ્યાણદાસજી મહારાજ પોતાના મુખે એનું વર્ણન નથી કરી શકતા, પણ છતાંય જે કંઈ ભાવ હૃદયમાં આવે છે એને વ્યક્ત કરતા કહે છે કે કલ્યાણદાસનું કુળ તર્યું એ ભૂધરને ભાળી. જો મારા શ્રી માટે સંબોધન કર્યું છે ભૂધર, ભૂ એટલે પૃથ્વી, પૃથ્વીને ધારણ કરનાર. કયું દર્શન થયું છે એને પરમાત્માના દર્શન થયા એ સંતને એક મહાન વિભૂતિ ગુરુ મહારાજની અંદર. કલ્યાણદાસનું કુળ તર્યું એ ભૂધરને ભાળી, એમના દર્શન કરતાની સાથે જન્મ મરણના પાપ તો બરે, જન્મ મરણના ફેરા પણ ટળે, બધી વાત સાચી. પણ એ સાક્ષાત એ સ્વયં ભૂધર, બીજો કોઈ નહીં, એ જ ભગવાન. આ ધરતીને આ સૃષ્ટિને ધારણ કરનાર એ સ્વયં છે. અને એમને જ્યારે જોઉં ત્યારે એક અહોભાવ થાય, ઓહો આ સૃષ્ટિમાં આ ધરતી ઉપર આવી કોઈ બીજી વિભૂતિ હશે ખરી કે જે મને હું પ્રાપ્ત કરી શક્યો છું, મારું તો કલ્યાણ થયું છે. તો આવા એક હૃદયના ભાવથી કે મારું તો કુળ તરી ગયું, જે સંત પરંપરા છે જીતામુનિથી એમને મળીને એમને પોતાના જીવનની અંદર એક સદભાવનું સ્થાન આપીને આ સ્થાન ઉપર બિરાજેલા છે. કાનવાની અંદર એક રાણીની છે, રાણ પણ ગુઘેર છે, દર્શનીય છે. તો ત્યાં અગાડી પોતે બિરાજ્યા છે, પણ એ કલ્યાણદાસજી જીતામુનિને પણ મળીને આવેલા છે, એમને પણ પોતાના જીવનમાં સ્વીકાર્યા છે. જે મહારાજશ્રીને ગુરુ તરીકે સ્વીકાર્યા છે કલ્યાણદાસજીએ, એમ જીતામુનિ પ્રત્યે પણ મહારાજને સદભાવ છે. જ્યાં સુધી સુરતના એ આશ્રમમાં રહ્યા, જીતામુનિના આશ્રમમાં, ત્યાં સુધી એ જીતામુનિને નિત્ય પ્રણામ કરે, એમના સાનિધ્યમાં બેસે. પણ સમય જતાં કેટલાક એવા પ્રસંગો બન્યા કે જીતામુનિને પછીથી ખબર પડી કે આ તો કોઈ સિદ્ધ મહાપુરુષ હતા. પણ આદર એક વિનય અને વિવેક રાખતા કે જીતામુનિ સ્થાનના અધ્યક્ષ છે, સંત છે, એટલે એમને આદર આપી દેતા. જેમ અહીંયા જોઈએ છે આ સંતો બધા વડીલ છે, મારા કરતા ઉંમરમાં મોટા છે, છતાંય સ્થાનના એક વ્યક્તિ તરીકે એ સાધુ તરીકે એને આદર આપે. એમ સંતરામ મહારાજ પણ જ્યારે તાપીને કિનારે જીતામુનિના આશ્રમમાં બિરાજ્યા, ત્યાં સુધી જીતામુનિને ખબર ના પડવા દે કે આ કોઈ સંત કોઈ સિદ્ધ મહાપુરુષ છે. એટલા માટે તો જીતામુનિ છે સ્વરૂપ છુપાયા. અનેક ઘણું સામર્થ્ય હતું, સિદ્ધિઓ હતી. એમણે પરમપદને પામ્યા છે એ તો કલ્યાણદાસજી પોતાના શ્રીમુખે બોલી ગયા, એક સુખસાગર સંત પધાર્યા છે તે પરમપદને પામ્યા છે. તો પરમની પ્રાપ્તિ કરી લીધી હોય એવી વિભૂતિ એક મસ્ત રામ તરીકે, એક આ સમસ્ત જે જગત છે, આ સૃષ્ટિ છે, એના બંધનોથી મુક્ત સર્વતંત્ર સ્વતંત્ર જેને કહેવાય એવી બ્રાહ્મી અવસ્થા પ્રાપ્ત કરેલા મહારાજ, જીતા મુનિને ત્યાં કેટલાક વર્ષો, કેટલાક સમય સુધી રહીને, વર્ષો કહીએ પણ એટલો સમય રહીને પોતાની જાતને સહેજ પણ જાહેર થવા દીધી નથી. અને જ્યારે એવા પ્રસંગો પડ્યા હશે ને, ત્યારે એ તાપી નદીના સામે કિનારે, દક્ષિણના કિનારે, એ જ જગ્યા ઉપર ઉતરાણ, ત્યાં આગાડી રામનાથજી એક સંત હતા, એને કહ્યું, જો આ વાત કોઈને કહેશો નહીં, તમે તો સંત છો. પણ મહારાજ જ્યારે ત્યાંથી પ્રસ્થાન કરી ગયા હતા એક થોડાક સમય માટે, વરાળ ગયા લક્ષ્મણદાસજી માટે, ત્યારે રામનાથજીએ જોયું કે અવધૂત તો ઘણા વખતથી બાલયોગી દેખાતા નથી, એટલે કંઈક પ્રસ્થાન કરી ગયા લાગે છે. એટલે એ રામનાથજી જીતામુનિના આશ્રમે જઈ અને બેસતા સત્સંગ થતો. જીતામુનિ થોડાક સામર્થ્યવાળા હતા, એટલે વાતો કરતા કરતા એક દિવસ આ બાલયોગી સુખસાગરની વાત નીકળી ગઈ. અને જે વાતની જાહેરાત નહીં કરવા માટે મહારાજ શ્રીએ રામનાથજીને કહેલું સદભાવપૂર્વક કે આ વાત કોઈને જાહેર ના કરશો, એ વાત રામનાથજીએ જીતામુનિના આશ્રમમાં એમને કહેવાનો આરંભ કર્યો. કહ્યું કે આ સિદ્ધ મહાપુરુષ તો આવી ઉચ્ચ કોટીના છે, મને એના બે અનુભવ થયા કે મારે ત્યાં એક સંત મંડળી આવી હતી અને સંત મંડળી માટે બધી રસોઈ થઈ ગઈ હતી, બધા ભિક્ષા લેવા માટે પંગતમાં બેસી ગયેલા, અને એવડા મોટા સિદ્ધ મહાપુરુષ મહાત્મા સુખસાગર સંતરામ મહારાજ પોતાનું જળપાત્ર લઈ પોતાની તુંબડી વડે દરેક સંતને પાણી પીરસવા લાગ્યા. જળપાત્ર કેવડું હોય, બહુ મોટું, પણ એના વડે આખી પંગતને પાણી પીરસ્યું, દરેકના જળપાત્ર ભરી દીધા. બીજા કોઈને ખબર ના પડી, પણ રામનાથજી સમજી ગયા કે મહારાજ અત્યારે કંઈક સેવા તો કરી રહ્યા છે. આવા સિદ્ધ મહાપુરુષ સંતોની સેવા કરે, જળ પીરસે. અને જ્યાં આમ ઊંચું જોયું ને રામનાથજીના ભાવો કળી ગયા મહારાજ શ્રી, એટલે કહ્યું કે આમ બસ આ જ રીતે વાત કરી, ઈશારો કરી દીધો કે આ તમે બોલશો નહીં. બીજો એક પ્રસંગ એવો હતો કે ઉત્તરાયણના રામનાથજીના સ્થાનની અંદર એક શિવ મંદિર છે, આજે પણ છે, તે ત્યાં મારા શ્રી બ્રાહ્મ મુહૂર્ત રહે, સવારમાં 2:30 વાગે 3 વાગે પહોંચી જાય અને બેસે પોતાના સાધનમાં. તો એક વખત રામનાથજી પણ જાગી ગયા અને અંદર ધીરે રહીને પાછળથી અંદર ગયા, જોયું તો અવધૂત ભગવાન શિવની સાથે વાતો કરતા, વાત સ્પષ્ટ આમ સંભળાય, એકબીજાની વાતો થાય, સત્સંગ થાય ભગવાન શંકરની સાથે અને સંતરામ મહારાજ. એક આશ્ચર્ય આ બે પ્રસંગો જોયેલા, એટલે જ્યારે પછી પોતાના નિત્યક્રમમાંથી શિવાલયમાંથી બહાર પધાર્યા મહારાજ શ્રી, ત્યારે રામનાથજી જેવા સંત આ અવધૂત સુખસાગરના ચરણોમાં દંડવત પ્રણામ કરી અને આંસુથી ચરણ ધોયા. મહારાજ શ્રી એમને બાવડું ઝાલી અને ઉભા કર્યા અને કહ્યું, રામનાથજી તમે તો એક સંત છો, તમારા સંત સ્વભાવે તમને બધું આવું દેખાય, પણ એ તો બધું ભગવાનની આ સૃષ્ટિ છે, ચાલ્યા કરે, એને સહજ ભાવથી કાઢી નાખ્યું, પણ આ વાત ક્યાંય કહેશો નહીં. આજે બે પ્રસંગો જે બનેલા અને રામનાથજીએ કોઈ આમાં સિદ્ધ પણ ના, સિદ્ધના દર્શન થયા મહારાજામાં. એટલે તે સમયે જીતામુનિના આશ્રમે ઘણા સમયથી મહારાજના દર્શન નહીં થયેલા. ત્યાં એમનું નામ બાલયોગી અને સુખસાગર કહેતા. તો રામનાથજી જીતામુનિની પાસે બેસીને કે મહારાજ, એક દિવસ આવ્યો પ્રસંગમાંથી, વાતમાંથી વાત નીકળી કે બાલયોગી ઘણા દિવસથી દેખાતા નથી. એટલે જીતામુનિએ કહ્યું કે વાત સાચી છે, મારે ત્યાં આવતા હતા પણ દેખાતા નથી. રામનાથજીએ કહ્યું ઘણા વખતથી મારે ત્યાંય નથી, એટલે ચોક્કસ આ તાપીનું ક્ષેત્ર છોડીને ક્યાંક વિચરણમાં ગયા લાગે છે, દેખાતા નથી. તો એક અહોભાવ જાગ્રત થતા રામનાથજી કહે છે કે જીતામુનિને કહે છે કે મહારાજ, બાપજી તમે જાણો છો આ જે બાલયોગી છે એ એમાં આવું સામર્થ્ય છે, આવા સિદ્ધ છે, મને આ બે પ્રસંગોએ એના દર્શન થયા. પણ કહેલું કે તમે આ વાત કોઈને કહેશો નહીં, બરાબર એ જ સમયે મારા શ્રી પધાર્યા અને આ શબ્દો કાને પડ્યા, સુખસાગર સંતરામ મહારાજ. એટલે ત્યાં બેસી પોતાની જોડી અને જલપાત્ર મૂકી અને એ વાત સાંભળતા સાંભળતા કહ્યું કે જીતામુનિ મહારાજ, પ્રણામ કરીને બધા સંતોને બેઠા. સિદ્ધ હોવા છતાંય સંતોને વંદન કરે છે. મારા શ્રીમાં વિવેક જુઓ, ભલે પૈસો ખૂટે તો વાંધો નહીં, પણ વિવેક ન ખૂટવો જોઈએ. ગમે એટલી મોટાઈ આવે, ગમે એટલી સંપન્નતા આવે ને સત્તા મળે ને, તો પણ માણસે ભલે પૈસો ખૂટી જાય તો વાંધો નહીં આવે, પણ વિવેક ખૂટશે ને તે દિવસે માણસમાં નહીં રહે. મહારાજ શ્રીએ પોતાનો વિવેક